દ્રવ્ય ગુણ પર્યાયથી શુદ્ધત્વ.
દાદા, તત્વે કરીને આત્મા કેવો છે?
આકાશ જેવો છે.
આત્માના પરમાણુ ખરા કે?
ના, આકાશમાં શું દેખાય? આત્માનો તો પ્રકાશ જુદી જાતનો ને પેલા પરમાણુ જુદી જાતના છે. પરમાણુ તો કેટલા બધા ભેગા થાય ત્યારે વસ્તુ દેખાય. આ શરીર, મન, વચન, અંતઃકરણ બધું પરમાણુનું બનેલું છે, જ્યારે આત્મા એક જ વસ્તુ છે.
તત્વે કરીને આત્મા પ્રકાશનો બનેલો છે?
પ્રકાશ જેવો છે એનો સ્વભાવ.
આપનું જ્ઞાનનું વાક્ય છે, દ્રવ્ય ગુણ પર્યાયથી શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. તો આત્મા કયા પર્યાયોથી શુદ્ધ છે? જ્ઞાન દર્શન પર્યાયથી?
જ્ઞાન દર્શન તો એના ગુણ કહેવાય. કેરી જોઈ એટલે જ્ઞાન છે તે કેરીના આકારનું થઈ જાય. જેવો જ્ઞેયનો આકાર હોય તેવું જ જ્ઞાન થઈ જાય. જગતના લોકોને એ જ્ઞાન પર્યાય ચોંટી પડે ને અશુદ્ધિ થઈ જાય. આપણને એ ચોંટી ના પડે, પાછું ત્યાંથી ઉખડીને બીજે જાય. જ્યાં જુએ ત્યાં તન્મયાકાર ના થાય.
દાદા, એને કેરીના આકારનું કહ્યું તો એ જ્ઞાન દર્શનનો પર્યાય થયો ને?
ના, જ્ઞાન દર્શન તો ગુણ છે અને પર્યાય એ જાડી ભાષામાં સમજાવું તો અવસ્થા કહેવાય. પર્યાયથી જે વસ્તુ હોય તેના આકારે જ્ઞેયાકાર થઈ જાય, દ્રશ્યકાર હોતું નથી. કારણ કે દર્શન સામાન્ય હોય તે જ્ઞાન વિશેષ ભાવે હોય, તેથી જ્ઞેય જુદું જુદું હોય.
દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એ શુદ્ધાત્માએ કરીને કે પ્રતિષ્ઠિત આત્માએ કરીને?
શુદ્ધાત્માએ કરીને.
સિદ્ધ ભગવંતોને કે જે સિદ્ધ ક્ષેત્રમાં છે ત્યાં કેરી જુએ તો તેમને પર્યાય ઉત્પન્ન થાય કે નહીં?
પર્યાય વગર તો આત્મા જ ના હોય ને. પર્યાય હોય તો જ વસ્તુ તત્વે કરીને અવિનાશી અને પર્યાય કરીને વિનાશી હોય.
દાદા, આપણે જે જોઈએ છીએ અને સિદ્ધ ભગવંતો જે જુએ છે તેના પર્યાય જુદા હશે?
એ તો જુદા જ ને. આપણે ચોંટેલાને ઉખાડીએ છીએ અને સિદ્ધોને તો કંઈ ઉખાડવા કરવાનું નહીં, એમને તો ચોંટતા જ નથી ને. આપણને શ્રદ્ધામાં સિદ્ધોનું સ્વરૂપ છે ને વર્તનમાં આ વિનાશી સ્વરૂપ છે, પણ શ્રદ્ધામાં આ વિનાશી સ્વરૂપ ગયું છે.
દ્રવ્ય કરીને તત્વે કરીને સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એ જ્ઞાન દર્શનથી જ ને?
દ્રવ્યથી ખરો, જ્ઞાન દર્શનથી ખરો અને ગુણથી ખરો, બધા જ ગુણથી.
આત્મા શુદ્ધ થઈ જાય પછી એના પર્યાય ખરા?
પર્યાય વગર તો આત્મા જ ના હોય.
દાદા, પર્યાય થાય તો પછી આત્માએ બદલાઈ ના જાય?
કશું જ ના બદલાય. આ લાઈટ છે તે જળ છે, તેને દાખલા તરીકે લઈએ તો આ લાઈટ એ દ્રવ્ય કહેવાય અને જે પ્રકાશ આપવાની શક્તિ છે એ જ્ઞાન દર્શન કહેવાય, અને પ્રકાશમાં આ બધી વસ્તુઓ દેખાય તે જ્ઞેય કહેવાય. હવે લાઈટને કશામાં બંધ કરી દો તો એને કશું ચોંટી પડતું નથી, એ ચોખ્ખું જ રહે. તમારી શ્રદ્ધામાં છે તેવો આત્મા થશે.
પોતે પોતાના દ્રવ્યથી પણ શુદ્ધ છે એ શેનાથી?
એ સ્વભાવથી જ છે. દ્રવ્યથી તો બધા તત્વો શુદ્ધ છે, ફક્ત પર્યાયથી જ બધું બગડ્યું છે. આ પર્યાય શબ્દ સંસારમાં વપરાય છે તેમ ના વપરાય. પર્યાય ફક્ત અવિનાશી વસ્તુને, સત વસ્તુને જ લાગુ થાય છે, બીજી કોઈ જગ્યાએ લાગુ ના થાય. ચેતનના પર્યાય ચેતન હોય ને અચેતનના પર્યાય અચેતન હોય. દ્રવ્ય ગુણ પર્યાય જો એક્ઝેક્ટનેસમાં સમજાય જાય તો કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય.
અચેતન પર્યાય શું અસર કરે?
જ્ઞાનીને કશી જાતની અસર ના થાય અને અજ્ઞાનીને અસર કરે.
અજ્ઞાનીને કર્મ બંધાવડાવે?
હા, આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાય એ બહુ ઝીણી વાત છે, પહોંચે તેમ નથી. વિતરાગોનું વિજ્ઞાન પાર પમાય તેવું નથી.
આત્મા પરમાનંદ સ્વરૂપે.
જ્યાં સુધી વ્યવહાર આત્મા છે ત્યાં સુધી માનસિક આનંદ છે. આત્મા જાણ્યા પછી આત્માનો આનંદ પ્રાપ્ત થાય. શબ્દરૂપે સાંભળેલા આત્માથી કામ ના થાય, યથાર્થ સ્વરૂપે હોવું જોઈએ. નિરંતર આનંદમાં રહેવું એનું નામ જ મોક્ષ. કોઈ ગાળો ભાંડે, ગજવું કાપે, તોય આનંદ ના જાય એનું નામ મોક્ષ. મોક્ષ કોઈ બીજી વસ્તુ નથી. જ્ઞાની પુરુષને નિરંતર પરમાનંદ જ રહે. આત્માનો સ્વભાવ જ પરમાનંદ સ્વરૂપ છે. સિદ્ધ ભગવંતોનો પરમાનંદ પાર વગરનો હોય. એમનો એક મિનિટનો આનંદ આખા જગતના જીવોનો એક વર્ષ દાડાનો આનંદ ભેગો કરે તેટલો થાય. તો આ તો સ્થૂળ સિમિલી જ છે. બહારથી કંઈ પણ આનંદ આવે છે એ પૌદ્ગલિક આનંદ છે. કિંચિત માત્ર બહારથી આનંદ ના હોય, પૂદગલ પરમાણુ માત્રમાંથી ના હોય, સહજ અપ્રયાસ પ્રાપ્ત આનંદ એ જ આત્માનો આનંદ છે. શાસ્ત્રો વાંચીને જે આનંદ આવે છે એ આત્માનો આનંદ ન હોય, એ પૌદ્ગલિક આનંદ છે. બહુ તાપમાં થાકેલો માણસ બાવળિયા નીચે હાશ કરે એના જેવું છે. જે મહેનત કરી એ મહેનતનો આનંદ છે. આનંદ તો સાહજિક રહેવો જોઈએ, નિરાકુળ આનંદ હોવો જોઈએ. લગ્નમાં અને સિનેમામાં આનંદ ખરો, પણ એ આકુળ વ્યાકુળ આનંદ છે, એ મનોરંજન છે, આત્મરંજન નથી. નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય એટલે સમજવું આત્મા પ્રાપ્ત થયો. આનંદ એ તો આત્માના સહચારી ગુણોમાંનો એક ગુણ છે, અન્વય ગુણ છે. આત્મા જાણ્યા પછી આત્માનો શુદ્ધ પર્યાયિક આનંદ ઉત્પન્ન થાય છે. તે ક્રમે ક્રમે વધતો વધતો સંપૂર્ણ દશાને પામે છે. જેમ બહારના બધા જ સંજોગોમાંથી મુક્ત થઈ ગયા પછી વાંધો નહીં, ઠેઠ કેવળ જ્ઞાન થતા સુધી અમુક ભાગ શુદ્ધ પર્યાયમાં ના રહે. કેવળ જ્ઞાન પછી જ્યારે બધા જ શુદ્ધ પર્યાયોમાં આવી જાય પછી એ મોક્ષે જાય.
દાદા, સાચા આનંદને કઈ રીતે અનુભવાય?
સાચો આનંદ બાહ્ય કોઈ રીતે અનુભવાય નહીં. આ લૌકિક આનંદ માટે ઇન્દ્રિયોની જરૂર ખરી, પણ સાચા આનંદ માટે ઇન્દ્રિયોની જરૂર નથી. ઉલટું ઇન્દ્રિયો અંતરાય કરે. સાચો આનંદ તો શાશ્વત આનંદ છે. કોઈ પણ વસ્તુનો આધાર હોય તો તે પૌદ્ગલિક આનંદ છે. આધાર એટલે કોઈ વસ્તુ મળે, વિષયોની વસ્તુ મળે, માનતાન મળે, લોભનો લાભ થાય, એ બધા કલ્પિત પૌદ્ગલિક આનંદ. જગત વિસ્મૃત કરાવડાવે એનું નામ આનંદ, અને એ જ આત્માનો આનંદ. આનંદ તો નિરૂપાય આનંદ હોવો જોઈએ, મુક્ત આનંદ હોવો જોઈએ. મહી ભરપટ્ટે આનંદ જીવ માત્રને ભરેલો પડ્યો જ છે, પણ એ આત્માનો આનંદ આવતો બંધ થઈ ગયો છે. કશાય, ક્લેશ, રાગદ્વેષ થાય તેનાથી આત્મા પર આવરણ આવે ને આનંદ ચાલ્યો જાય. ગાયના શિંગડા પર રાઈનો દાણો મૂકે ને જેટલી વાર ટકે એટલી જ વાર જો આત્માનો આનંદ ચાખે તો એ પછી જાય નહીં. એક ફેરો દ્રષ્ટિમાં બેસી ગયો માટે સાચો આનંદ એક ધારો રહે, બહુ તૃપ્તિ રહે, એ આનંદનું વર્ણન ના થાય. ક્રોધ, માન, માયા, લોભની ગેરહાજરી તે જ આનંદ. સંસારી આનંદ આવે છે એ મૂર્છાનો આનંદ છે, બ્રાંડી પીધા જેવો. જગતે આનંદ જોયો જ નથી. જે જોયું છે તે તિરોભાવી આનંદ જોયો છે. આનંદમાં થાક ના હોય, કંટાળો ના હોય. કંટાળો આવે એનું નામ થાક.
બીજે બધે કરતા અહીંની વસ્તુ મને જુદી લાગે છે. અહીં બધાના મોઢા પર હાસ્ય, આનંદ જુદી જાતનો છે, એનું શું કારણ?
આ તમને પરીક્ષા કરતા આવડી એ બહુ મોટી વાત છે. આ પરીક્ષા કરવી સહેલી નથી. આ તો વર્લ્ડની અજાયબી છે. આનું કારણ અહીં બધાની મહી બળતરા બંધ થઈ ગઈ છે ને આત્માનો આનંદ ઉત્પન્ન થયો છે. અહીં સાચો આનંદ પ્રાપ્ત થાય છે તેનાથી કેટલાય અવતારના પડેલા ઘા રૂજાઈ જાય છે. સંસારના ઘા તો રૂજાય જ નહીં ને, એક ઘા રૂજાવા માંડ્યો ત્યાં બીજા પાંચ પડ્યા હોય, આત્માના આનંદથી મહી બધા જ ઘા રૂજાઈ જાય તેની મુક્તિ વર્તે.
દાદા, એવી કઈ ચીજ છે દુનિયામાં કે જે આનંદ પમાડે?
જ્ઞાની પુરુષને જોતા જ આનંદ આવે.
તમને સાંભળતા જ અમને અપાર આનંદ થાય છે, તો આપને કેટલો આનંદ છે?
તમારી મહી એ જ આનંદ ભરેલો છે, મારી મહી એ જ આનંદ ભરેલો છે, બધામાં એ જ આનંદ છે, એક જ સ્વરૂપ છે. જેનો જેટલો પુરુષાર્થ અને જેટલો જ્ઞાનીનો રાજીપો, એ બેનો ગુણાકાર થયો કે ચાલ્યું.